ओम शांति। गुड मॉर्निंग। 11 जून 2026 ना रोज ना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मुलीना महावाक्य से मीठा बाळको पूरो वारसो लेवा माटे एक बाप थी पूरी प्रीत राखो। तमारी प्रीत कोई पण देहधारी थी न होवी जोईए। મીઠા બાળકો પૂરો વારસો લેવા માટે એક બાપથી પૂરી પ્રીત રાખો। તમારી પ્રીત કોઈ પણ દેહધારીથી ન હોવી જોઈએ। પ્રશ્ન છે, જે આપણા દેવી સંપ્રદાયના હશે એમની સામે કયા શબ્દ ફરતા રહેશે? ઉત્તર છે, જ્યારે તમે તેમને બતાવશો કે બાપને યાદ કરવાથી વિકર્મ વિનાશ થાય છે અને દેવી દેવતા ધર્મની સ્થાપના થાય છે, તો આ શબ્દ તેમની સામે ફરતા રહેશે। તેમની બુદ્ધિમાં આવશે, અમારે દેવતા બનવાનું છે એટલે અમારું ખાવા પીવાનું શુદ્ધ હોવું જોઈએ। ગીત છે, ભોલેનાથ સે નિરાલા। ઓમ શાંતિ। ભોળાનાથના બાળકો સાંભળી રહ્યા છે, કોનાથી? ભોળાનાથથી। ભોળાનાથ શિવને જ કહેવાય છે, એનું નામ જ શિવ છે। ભોળાનાથના બાળકો અર્થાત શિવના બાળકો, આત્માઓ સાંભળી રહ્યા છે આ કાનથી। હવે આપ બાળકો આત્મા અભિમાની બન્યા છો। બાળકો ટેપ પર પણ મુરલી સાંભળે છે તો સમજે છે શિવ બાબા અમને પોતાનો પરિચય આપે છે। હું બધા આત્માઓનો ભાગ છું, જેમને તમે પરમ પિતા પરમ આત્મા એટલે પરમાત્મા કહો છો, એમને સદૈવ ફાધર અર્થાત પિતા જ કહે છે। કોણ કહે છે કે એ ફાધર છે? આત્મા। આત્માને હવે આ જ્ઞાન મળ્યું છે, બીજા કોઈ મનુષ્ય માત્રને આ જ્ઞાન નથી। આપણા આત્માના બે ભાગ છે, એક સાકાર એક છે નિરાકાર। એ પરમ પિતા છે, આ સમજણ બીજું કોઈ આપી ન શકે। બાપ સિવાય બીજું કોઈ આ પૂછી ન શકે। બાપ જ પૂછે છે, તમે જે કહો છો પરમપિતા પરમાત્મા ગોડ ફાધર, એ તમે કોના માટે કહો છો? શું લૌકિક બાપના માટે કે પારલૌકિક બાપના માટે? લૌકિક ફાધરને ગોડ ફાધર કહેશે। હિન્દીમાં શબ્દ પણ છે પરમપિતા, એ તો એક જ નિરાકાર છે। ઈશ્વર પ્રભુ કે ભગવાન કહેવાથી બાપ સિદ્ધ નથી થતા। ગોડ ફાધર શબ્દ સારો છે, આત્માએ કહ્યું કે એ અમારા ગોડ ફાધર છે। લૌકિક ફાધર તો ફક્ત શરીરના બાપ છે। આપ સૌથી પૂછાય છે, તમને કેટલા ફાધર છે? એક છે લૌકિક, બીજા છે પારલૌકિક, બંનેમાં મોટા કોણ? જરૂર કહેશે પારલૌકિક ફાધર, એમની મહિમા છે। બધા પતિતોને પાવન બનાવવા વાળા પારલૌકિક બાપ, આ પણ હવે તમે સમજો છો, દુનિયામાં આ કોઈ પણ નથી સમજતું। બાપે સમજાવ્યું છે, તમને પારલૌકિક બાપ સાથે પ્રીત છે। બીજાની છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ, વિનાશનો હમણાં સમય છે। તે જ મહાભારતની લડાઈ હવે લાગવાની છે। એરોપ્લેન ટેન્ક્સ વગેરે એકબીજાને સપ્લાય કરી રહ્યા છે, બધાને આપતા જાય છે, પૈસાથી જેમને જે જોઈએ તેમને આપતા જાય છે, ઉધાર પણ લે છે। તો પ્લેન બારૂદ વગેરે આ બધું ખરીદી કરે છે। આ બધી વસ્તુઓ ખૂબ મોંઘી હોય છે, વિદેશવાળા બનાવે છે તે પછી વેચતા રહે છે। ભારતવાસી થોડી એરોપ્લેન વગેરે વેચે છે, આ બધી વસ્તુઓ બહારથી આવેલી છે। હવે જે વસ્તુ ખરીદશે તો જરૂર કામમાં લાગશે, ફેંકવા માટે થોડી લેશે। તેઓ છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ યાદવ સંપ્રદાય, જે યુરોપમાં રહે છે। તેમાં બધું આવી ગયું। ભારત તો અવિનાશી ખંડ છે, કારણ કે અવિનાશી બાપની જન્મભૂમિ છે। બાપ આવે જ ત્યારે છે જ્યારે એ જૂની દુનિયા ખતમ થવાની છે, અને જન્મ ત્યાં લે છે જ્યાં ક્યારેય ખતમ નથી થવાનું. બાપ આવ્યા હતા ત્યારે તો શિવ જયંતી મનાવે છે, પરંતુ તમને તેમને આ ખબર નથી કે શિવ બાબા ક્યારે આવે છે. આવે પણ છે, આવે પણ તે સમય છે જ્યારે વિનાશ માટે તૈયારીઓ થઈ રહી છે. હવે બાપ કહે છે તે છે યુરોપવાસી યાદવ સંપ્રદાય જે સતયુગમાં હોતા નથી, ન બૌદ્ધિ ન ક્રિશ્ચન વગેરે હોય છે. હવે બાપ કહે છે તેમની છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ, કારણ કે પરમાત્મા બાપને સર્વવ્યાપી કહી દે છે. તમે છો વિનાશકાળે પ્રીત બુદ્ધિ, તમે બાપને જાણો છો, તમે સમજો છો અમે 84 જન્મ લીધા છે, 84 જન્મોમાં પાપાત્મા તમોપ્રધાન બની ગયા છે, ભારતવાસીઓએ 84 જન્મ લીધા છે, હવે નાટક પૂરું થાય છે, બધાએ પાછા જવાનું છે, તમને બાપ રાજયોગ શીખવાડી રહ્યા છે, આ છે બધાની કયામતનો સમય અર્થાત મોતનો સમય. તો યાદવોની પણ ઈશ્વરથી પ્રીત બુદ્ધિ નથી, એટલે વિનાશકાળે વિપરીત બુદ્ધિ કહેવાય છે. કોઈ પણ દેહધારી મનુષ્યથી પ્રીત નથી લગાડવાની, તે તો છે રચના, તેમનાથી વારસો મળી ન શકે. ભાઈને ભાઈથી વારસો થોડી મળે છે, આ તો સારી રીતે સમજાવ્યું છે. આપ બાળકો હવે સમજો છો, તેમની છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ અને તમારી છે પ્રીત બુદ્ધિ. એમાં પણ જે તીવ્ર પ્રીતવાળા છે બાપથી પૂરી પ્રીત રાખે છે. અમે બાબાથી 21 જન્મ સ્વર્ગનો વારસો લઈએ છીએ, એ બધા જ સત્ય બતાવે છે, બીજા કોઈથી પ્રીત નથી રાખવાની. જ્યારે નવું મકાન બનાવે છે તો પછી નવા મકાનથી પ્રીત લાગી જાય છે, સમજાય છે. જૂનું મકાન તૂટી જવાનું છે તો આપણે પણ જૂની દુનિયાથી દિલ તોડતા જઈએ છીએ. બાપ સમજાવે છે દિવસે દિવસે વાયુમંડળ ખરાબ થતું જશે, જુઓ છો કેટલા હંગામા થાય છે, તો સમજશે કે બસ હવે આ ખલાસ થાય છે, આપણે જવાનું છે નવી દુનિયામાં. તો નવી દુનિયાને યાદ કરવી પડે, બેહદના બાપ અને વારસાને યાદ કરવાનું છે, બીજા કોઈને યાદ કરવાથી કાંઈ મળશે નહીં. મનુષ્ય ભક્તિ માર્ગમાં તો કેટલું યાદ કરે છે, બાપ મિત્ર મા બાપ મિત્ર સંબંધીઓને યાદ કરવા છતાં પણ પછી દેવી દેવતાઓને કેટલા યાદ કરે છે, પાણીમાં સ્નાન કરે છે, તેને પતિત પાવની કહે છે, દેખાડે છે તીર માર્યું અને ગંગા નીકળી આવી, ગંગાજળ મુખમાં આપે છે, સમજે છે થોડું પણ ગંગાજળ મળવાથી મુક્તિને પામી લઈશું. બાપ કહે છે અહીં છે જ્ઞાનની વાતો, તમે થોડું પણ જ્ઞાન સાંભળો છો તો ફળ મળી જાય છે, આ જ્ઞાન સાંભળવાની વાત છે, અમૃત પીવાની વસ્તુ નથી, આ નોલેજ છે. એવું નહીં સમજો કે ભોગના દિવસે અમૃત પીવડાવે છે, ના, તે તો મીઠું પાણી છે, બાકી આ છે જ્ઞાનની વાત. જ્ઞાન અર્થાત બાપ અને સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણવા, આ સૃષ્ટિચક્ર કેવી રીતે ફરે છે, કોણ 84 જન્મ લે છે, બધા તો લઈ ન શકે, પહેલા પહેલા ભારતવાસી જ આવે છે, તે જ પૂરા 84 જન્મ લે છે, જે દેવતા હતા તે 84 જન્મ ભોગવી પતિત બની જાય છે. બાપ આવીને પછી કાંટાથી ફૂલ બનાવે છે. મનુષ્ય દેહ અભિમાનમાં આવીને 5 વિકારોમાં ફસાઈ જાય છે. હમણાં છે રાવણ રાજ્ય, સતયુગ હતું દૈવી રાજ્ય, શિવ બાબા સ્વર્ગની પૂરી રચે છે, સૂર્યવંશી લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું, હવે તમે જાણો છો સ્થાપના થઈ રહી છે, તમારી વિનાશકાળે પ્રીત બુદ્ધિ છે એટલે વિજયી છો, આખા વિશ્વ પર તમે વિજય પામો છો, આ સારી રીતે યાદ રાખવાનું છે. આપણે ભારતવાસી જે હમણાં કળિયુગમાં છીએ તે પછી બદલાઈને સ્વર્ગમાં જઈશું, જૂની દુનિયાને છોડવાની છે. આ વિકારી સંબંધ આને બંધન કહેવાય છે. તમે વિકારી બંધનથી નીકળી નિર્વિકારી સંબંધમાં જાઓ છો, પછી બીજા જન્મમાં તમે વિકારી બંધનમાં નહીં આવશો. ત્યાં છે જ નિર્વિકારી સંબંધ. આ સમયે આસુરી બંધન છે. આત્મા કહે છે, અમારી શિવબાબા સાથે પ્રીત છે, આપ બ્રાહ્મણોની પ્રીત છે, કારણ કે યથાર્થ રીતે જાણો છો. બાપને સૃષ્ટિ ચક્રને જાણી તમે પછી બીજાઓને સમજાવો છો. જેટલા જે બીજાઓને સમજાવશે તો અનેકોનું કલ્યાણ કરશે. જે વધારે સમજે છે તે જ હોશિયાર છે, ઉચ્ચ પદ પણ તે જ પામે છે. સર્વિસ ઓછી કરે છે તો પદ પણ ઓછું પામશે. પતિત તો આખી દુનિયા છે. દરેકને પતિતથી પાવન થવાનો રસ્તો બતાવવાનો છે, બીજો કોઈ ઉપાય નથી. યાદથી જ વિકર્મ વિનાશ થશે. જે દૈવી સંપ્રદાયના છે તેમની સામે આ શબ્દ ગુંજશે. સમજશે? આ તો ઠીક વાત છે. બરોબર, અમે દેવી દેવતા બનીએ છીએ. અમારું ભોજન પણ શુદ્ધ જોઈએ. દૈવી ગુણ પણ અહીં ધારણ કરવાના છે. સર્વગુણ સંપન્ન બનવાનું છે. હમણાં તમે બની રહ્યા છો. આ લક્ષ્મીનારાયણ દેવતાઓ છે. આમને ભોગ લગાવે છે તો શું સિગરેટ વગેરેનો ભોગ લગાવે છે? સિગરેટ પીવાવાળા ઊંચ પદ મેળવી નથી શકતા. આ કોઈ દૈવી વસ્તુ નથી. સિગરેટ પીશો કે લસણ ડુંગળી વગેરે ખાશો તો વધારે જ પડી જશો. કહે છે, આ છોડવાથી તબિયત ખરાબ થઈ જાય છે. બાપ કહે છે, શિવ બાબાને યાદ કરો, આ આદતોને બધી છોડી દો તો તમારી સદગતિ થશે. સિગરેટની આદત તો ઘણાઓમાં હોય છે. સમજણ અપાય છે, દેવતાઓને ક્યારેય પણ આ ભોગ નથી લગાવાતો. તો તમારે આમના જેવું અહીં જ બનવાનું છે. તમે છીછી વસ્તુઓ ખાતા રહેશો તો તે વાસ આવતી રહેશે. સિગરેટ કે દારૂ પીવાવાળાથી દૂરથી જ વાસ આવે છે. તો આપ બાળકોએ દૈવી ગુણ ધારણ કરવાના છે, વૈષ્ણવ બનવાનું છે. જેમ વિષ્ણુની સંતાન છે તેમ વિષ્ણુ અર્થાત દૈવી સંતાન બનો છો. અહીં છો તમે ઈશ્વરીય સંતાન. અહીં તમારો સર્વોત્તમ જન્મ છે. દેવતાઓથી પણ ઉત્તમ તમે છો. તમે બીજાઓને પણ ઉત્તમ બનાવવા વાળા છો. આ છે બેહદના બાપની મશીનરી. ક્રિશ્ચન લોકોની મશીનરી હોય છે ને, પોતાના ક્રિશ્ચન ધર્મમાં અનેકોને કન્વર્ટ અર્થાત પરિવર્તન કરે છે. આ છે ઈશ્વરીય મશીનરી. તમે શુદ્રથી બ્રાહ્મણ ધર્મમાં કન્વર્ટ થઈ પછી દેવતા ધર્મમાં કન્વર્ટ થઈ જાઓ છો. તમે જાણો છો, આપણે શુદ્ર હવે બ્રાહ્મણ બન્યા છીએ. તમે જીવતે જીવ મરેલા છો, પછી જઈને દેવતા બનશો. ગર્ભથી જન્મ મળશે. અહીં તમને બાપે ધર્મના બાળક બનાવ્યા છે. ધર્માત્મા બનાવવા બાપે તમને પોતાના બનાવ્યા છે. બાળકોને બાપ શીખવાડે છે, બ્રાહ્મણથી પછી દેવતા બનો છો. આ મનુષ્ય કેટલા ઊંચા છે. આમનામાં બધા દૈવી ગુણ છે. જ્યારે તમે આત્મા પવિત્ર બની જશો તો પછી શરીર પણ પવિત્ર જોઈએ. જૂના શરીરને ખતમ થવાનું છે, પછી તમને શરીર નવું સત્વ પ્રધાન જોઈએ. સતયુગમાં 5 તત્વ પણ સત્વ પ્રધાન બની જશે. બાપ કહે છે, તમે શુદ્ર વર્ણમાં હતા, હવે ફરી બ્રાહ્મણ વર્ણના બન્યા છો, પછી દૈવી વર્ણમાં આવશો. 84 જન્મ લેશો ને, બ્રાહ્મણ વર્ણને ગુમ કરી દીધો છે. હવે બાપ શુદ્રથી બ્રાહ્મણ બનાવી પછી દેવતા બનાવે છે. હવે તમે બ્રાહ્મણ છો. ચોટલી બાજોલી હોય છે ને, હમણાં બ્રાહ્મણ છો, પછી દેવતા ક્ષત્રિય પછી બ્રાહ્મણ બનશો. આને ચક્ર કહેવાય છે. હમણાં તમે બ્રાહ્મણ વર્ણમાં છો. આ નોલેજ હમણાં છે, પછી તો પ્રાલબ્ધ મળી જશે. ત્યાં સદા સુખી રહેશો. 21 જન્મ નંબરવાર આ સમયના પુરુષાર્થ અનુસાર કોઈ રાજાઈ ઘરાનામાં કોઈ પ્રજામાં જશે, રાજાઈ ઘરાનામાં સુખ ખૂબ છે, પછી કળાઓ ઓછી થતી જાય છે. તમને 84 જન્મોનું જ્ઞાન મળ્યું છે, સ્મૃતિ આવી છે, બાપ આવીને સમજાવે છે, મીઠા મીઠા બાળકો, તમારા હવે 84 જન્મ પૂરા થયા છે. કોઈએ 84, 80, કોઈએ 84 જન્મ, 80, 50 કે 60 જન્મ પણ લીધા છે. સૌથી વધારે આપ ભારતવાસીઓ સુખ જુઓ છો. આ ડ્રામામાં તમારું નામ પ્રસિદ્ધ છે, દેવતાઓથી પણ તમે ઊંચ છો. તમે જાણો છો અમે જ પૂજ્ય બનીએ છીએ. સત્યુગમાં આપણે કોઈને પણ પૂજતા નથી, ન આપણને કોઈ પૂજે છે, તો ત્યાં આપણે છીએ જ પૂજ્ય. પછી કળાઓ ઓછી થતી જાય છે. આપણે પૂજ્યથી પછી પૂજારી બની માથું ટેકવીએ છીએ. દ્વાપરમાં આપણે પૂજારી બનવાનું શરૂ કરીએ છીએ. અંતમાં પછી બધા વ્યભિચારી બની જાય છે. આ શરીર 5 તત્વોનું બનેલું છે. તેમની કોઈ બેસી પૂજા કરે છે તો તેને કહેવાય છે ભૂત પૂજા. દરેકમાં 5 ભૂત છે. દેહ અભિમાનનું ભૂત, પછી કામ ક્રોધનું ભૂત, ભૂત સંપ્રદાય કહો અથવા આસુરી સંપ્રદાય કહો, વાત એક જ છે. બાપ આવીને પછી દૈવી સંપ્રદાય બનાવે છે. બાપ આવે છે ભૂતોને છોડાવવા અને પોતાની સાથે યોગ લગાવી દેવતા બનાવવા. ગુરુ નાનકે પણ મહિમા ગાઈ છે કે પરમપિતા પરમાત્માએ મનુષ્યને દેવતા બનાવ્યા, એ જ પતિતોને પાવન બનાવવા વાળા છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને કુટુંબોને, રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા, નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, બ્રાહ્મણથી દેવતા બનવાના માટે જે પણ છીછી આદતો છે તે બધી છોડવાની છે. શૂદ્રોને બ્રાહ્મણ ધર્મમાં કન્વર્ટ અર્થાત પરિવર્તન કરી દેવતા બનાવવા માટે ઈશ્વરીય મિશનના કાર્યમાં સહયોગી બનવાનું છે. દારૂ સિગરેટ કે જે પણ ગંદી આદત છે તે નીકાળી દેવાની છે. બીજી પોઈન્ટ છે, આ વિનાશકાળના સમયમાં એક બાપથી સાચી પ્રીત રાખવાની છે. જૂનું મકાન તૂટવાવાળું છે એટલે એમાંથી દિલ નીકાળી નવાથી લગાવવાનું છે. વરદાન છે, શ્રેષ્ઠ કર્મ દ્વારા સિમરણ યોગ્ય બનવાવાળા યોગયુક્ત યુક્તિયુક્ત ભવ. શ્રેષ્ઠ કર્મ દ્વારા સિમરણ યોગ બનવાવાળા યોગયુક્ત યુક્તિયુક્ત ભવ. તમારા એક એક કર્મ જેટલા શ્રેષ્ઠ હશે એટલું જ શ્રેષ્ઠ આત્માઓમાં સિમરણ કરાશે. ભક્તિમાં નામનું સિમરણ કરે છે, પરંતુ અહીં જે શ્રેષ્ઠ આત્માઓ છે એમના ગુણો અને કર્મોને ઉદાહરણ બનાવવા માટે સિમરણ કરે છે. તો તમે શ્રેષ્ઠ કર્મોના આધાર પર સિમરણ યોગ્ય બનતા જશો. એટલા માટે યોગયુક્ત બનો. યોગયુક્ત બનવાથી દરેક સંકલ્પ શબ્દ કે કર્મ યુક્તિયુક્ત અવશ્ય થશે. એમાં અયુક્ત કર્મ કે સંકલ્પ થઈ જ નથી શકતા. આ પણ કનેક્શન છે. સ્લોગન છે, નિમિત્ત અને નિર્માણ ચિત્ત. આ જ સાચા સેવાધારીના લક્ષણ છે. નિમિત્ત અને નિર્માણ ચિત્ત આ જ સાચા સેવાધારીના લક્ષણ છે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. આજની પોઈન્ટ છે, સરળ ચિત્ત નેચર હશે તો હર્ષિત રહેવાની સાથે નયનોથી મુખથી અને ચલનથી મધુરતા પ્રત્યક્ષ રૂપમાં દેખાશે. ક્યારેય મુખથી કટુવચન નહીં નીકળશે. એમનું દિલ, દિમાગ, બોલ બધું એક સમાન હશે. દિલમાં એક, બોલમાં બીજા, આ સરળતાની નિશાની નથી. સરળ સ્વભાવવાળા સદા નિર્માણ ચિત્ત, નિરઅહંકારી, નિસ્વાર્થી હોય છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.